તારીખ 14/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 145 146 અને 147 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 110
વિપરીત બુદ્ધિ હોવાને લીધે જીવ પોતે દોષ કરે છે તો પતો નથી કે દોષ હું કરું છું. દોષ પોતે કરે છે, આત્મા પોતે વિકાર કરે છે અને એનો આરોપ દોષ નાખે છે બીજા ઉપર, કર્મ ઉપર નાખે છે અથવા કર્મથી કોઈ બીજા સંયોગો ઉભા થયા હોય પૂર્વ કર્મને કારણે એના ઉપર નાખે છે. બંને એક જ વાત છે, કર્મ અને નો કર્મ એટલે કે બીજા ઉપર દોષ નાખે છે. ગુણની દ્રષ્ટિ નહીં પ્રગતિ હોવાને લીધે આમ થાય છે. ગુણ એટલે સ્વભાવ, નિર્દોષતા, ગુણ એટલે પવિત્રતા. એની દ્રષ્ટિ નહીં હોવાને લીધે દોષ પોતે કરે છે જીભ અને એનો આરોપ નાખે છે, એનું કારણ બતાવે છે બીજાને. ત્યાં એ મિથ્યા દ્રષ્ટિ રહે છે. એ પ્રકારના પરિણામથી એ મિથ્યા દ્રષ્ટિ રહે છે. ઉપરાંત મિથ્યા તો છોડવાનો તે ઉદ્યમ કરતો નથી, તેથી એને અહીંયા પ્રમાદી રહે છે એમ કહેવામાં આવે છે. બે શબ્દો વાત કે એક તો પ્રમાદી રહે છે અને બીજું મિથ્યા દ્રષ્ટિ રહે છે, એમ બે વાત કરે છે. તો પ્રમાદી રહે છે એટલે કે મિથ્યાત્વ છોડવાની દિશામાં કોઈ પ્રયત્ન કરી શકતો નથી. કેમ? કે પોતે દોષ કર્યો હોય તો પોતે દોષ ટાળવાનો પ્રયત્ન કરે, પણ પોતે દોષ કર્યો છે એમ માનતો જ નથી. એ તો અમારે ક્યાં દોષ કરવો છે, અમારે કોઈ દોષ કરવો નથી, પણ એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે બીજો રસ્તો પણ નથી. માટે દોષ અમારો નથી, પરિસ્થિતિ વસ્તુનો, પરિસ્થિતિનું એ કારણ છે. ત્યાં એ દોષ છોડવાનો પોતે ઉદ્યમ કરી શકે.
સુધરવું તો છે, આપણે સુધરવું તો છે, પણ દોષ બીજા માટે ચાલુ રાખવાનો.
કે સુધરવાની ખરી દાનત નથી એમ એનો અર્થ. દરેક દોષ માત્ર જીવ પોતે જ કરે છે, પોતાનો દોષ કોણ બીજો કરે છે? કરનાર કોણ? એ કરતા કર્મનો તો વિષય ઉપાડ્યો છે. કે એ દોષ છે જીવના પરિણામ છે, જીવના પરિણામનું દોષિત કાર્ય છે એનો કરનારો કોણ? કોઈ બીજો આવીને કરી ગયો? બીજો કરી ગયો નથી, બીજો કરાવી ગયો પણ નથી એમ અહીંયા કહેવું છે. સોએ 100% તારો તારા દોષનો કરનારો તું છો. આ વાત માં કાંઈ ફેર પડે એવું નથી. માને માને સ્વીકારે તો દોષ કાઢવાનો ઉદ્યમ કરી શકે, ન સ્વીકારે તો દોષ મટાડવાનો ઉદ્યમ એનાથી થઈ શકે નહીં. આ સીધી વાત છે. તો ભલે સંક્ષિપ્તમાં વાત કરી હોય પણ ઘણા મંથનથી
બહુ સરસ પાંચમાં તો
સમ્ય જ્ઞાનમાં નિશ્ચિત થયેલી વાત છે કે જીવને દોષ મટાડવામાં પ્રમાદ કેમ રહે અને કેમ પોતાનો દોષ ન મટાડી શકે કે એની આ અનાદિથી ઊંધી કાર્ય પદ્ધતિ છે. દોષ કરે છે, પોતે નાખે છે, બીજા ઉપર બીજાને કારણ બનાવે છે. મારા દોષનું કારણ બીજો છે, નહીં તો હું દોષ કરું એવો છું જ નહીં. ભગવાન એમ કહે છે એ વાત ખોટી છે, તું દોષ કરે એવો છો માટે જ દોષ થાય છે, કોઈના કારણે દોષ થાય છે એ વાત છે. જગતમાં તો બધા પ્રકારના નિમિત્તો હોય છે, કોઈ ગુણ દોષનું કારણ ખરેખર પોતે છે બીજો કોઈ છે નહીં. પ્રમાદી રહે છે, પ્રમાદી થઈને મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. એ પ્રકારે જેનો અભિપ્રાય છે એને પુરુષાર્થ ઉપડવાનો સંભવ નથી, એને મિથ્યાત્વ છૂટવાનો પણ સંભવ નથી. એમ લઈ ગયો કર્તા કર્મનો વિષય હોવાથી પંડિત બનાસે દાસજીની નાટક સમયસારમાંથી એ વાત છે. એવી છે પંડિત બનાસીદાસજીએ કહ્યું છે કે બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહીં અને બે પરિણામ એક દ્રવ્યથી થાય. પંડિત બનાસીદાસ આગ્રામાં રહેતા હતા, આગ્રા નિવાસી, મૂળ કુળ ધર્મથી શ્વેતાંબર સંપ્રદાયમાં હતા અને પૂર્વ જીવન છે આજમાં એ ઘણું વૈભવ વિલાસ વાળું ખંગારી જીવન કવિ હતા. એટલે પણ એ બધા વૈભવ વિલાસના કાર્યો આવ્યો બધા બધો એના દ્રશ્ય. ત્યાર પછી સમયસાર વાંચીને સમયસારમાં પણ રાજમલજીની જે કળશ ટીકા છે એ વાંચ્યા પછી એમના હાથમાં એ બહુ મોટો પડતો હતો. ગોગીરીવાળા તો હતા જ ઘણા, એની શક્તિ આ બાજુ વાપરી જ્ઞાન દશાને પ્રાપ્ત કરી. નાની થયા પછી એમણે નાટક સમયસાર લખ્યું, એ પદ્યમાં છે આખો ગ્રંથ, પણ એ કળશ ટીકા ઉપર રચાયેલો ગ્રંથ છે. કળશ ટીકાના દરેક કળશ ઉપર એમણે પદ રચ્યા, એ સિવાય વધારો વધારે કહેવા માટે પણ કેટલાક પદ ક્યાંક ક્યાંક રચ્યા છે. એમાં કર્તા કર્મ અધિકારમાં એક પરિણામ કે કર્તાને દરવ દોઈ એમ કરીને પદ રચ્યું છે. એક પરિણામ કે કર્તાને દરવ દોઈ, દો પરિણામ એક દ્રવ્ય ન કરતું હૈ, એક પરિણામના બે પદાર્થો ભેગા થઈને કરે એવું કોઈ કાળે બનતું નથી અને બે પદાર્થ બે પરિણામ, કોઈ એક પદાર્થ પોતાનું પણ પરિણામ કરે અને બીજા પદાર્થનું પણ પરિણામ કરે, એમ બે પદાર્થના પરિણામ એક દ્રવ્ય કરે એમ પણ બને નહીં. એવી દ્રવ્યાનુયોગનો સાર વસ્તુ વ્યવસ્થા છે. બે પદાર્થની ભિન્નતાનો એમાં વિષય ઊભો થાય છે કે એક પદાર્થ બીજા પદાર્થના કાર્યનો સર્વથા કરતા નથી, કોઈ નહીંથી પણ કરતા નથી. કરતા કહેવાય છે કોઈ નહીંથી બીજી વાત છે, પણ કોઈ નહીંથી કરતા છે એમ નથી. તેથી બે પદાર્થની ભિન્નતાનું ભેદ જ્ઞાન એ દ્રવ્યાનુયોગની વસ્તુ વ્યવસ્થાથી પણ આપોઆપ ગુણ થાય છે. દ્રવ્યાનુયોગને અને ઉપદેશને સર્વથા જુદો રાખી શકાતો નથી. હજી કુમારજીએ પ્રશ્ન કર્યો અલવરવાળા કે અમારે દ્રવ્યાનુયોગ શીખવો છે તો અમે વિદ્વાનો પાસે શીખીએ, ઉપદેશ જ્ઞાનીઓ પાસેથી લેશું અને દ્રવ્યાનુયોગ પંડિતો પાસેથી શીખીએ તો દોષ ન લાગે ને? આમ પ્રશ્ન દ્રવ્યાનુયોગને અને ઉપદેશને સર્વથા જુદા રાખી શકાય એવી પરિસ્થિતિ નથી. વળી ચારે અનુયોગ, દ્રવ્યાનુયોગ તો ખાસ, પણ કોઈ પણ અનુયોગ ચારમાંથી ઉપદેશના હેતુથી થયેલી રચના છે ઉપદેશક ગ્રંથોની, અથવા ચારે અનુયોગના ગ્રંથોની પાછળ ગ્રંથ રચનાનો હેતુ ઉપદેશ આપવાનો છે જીવને. જે ઉપદેશથી એ ગ્રંથ રચના થઈ છે, જે હેતુથી એ ગ્રંથ રચના થઈ છે, એને એક પર મૂકીને તમારે એ ગ્રંથ સંબંધીનું જ્ઞાન મેળવવું છે. જ્ઞાન નહીં મેળવાય, એ ગ્રંથ સંબંધીનું નવું અજ્ઞાન મેળવાઈ જશે. આ પરિસ્થિતિ જ્ઞાનમાં વધારો નહીં થાય, જ્ઞાન વૃદ્ધિ નહીં થાય, પણ અજ્ઞાનમાં વૃદ્ધિ
આવે.
શાસ્ત્ર ને અનુકૂળ ઉદ્દેશ થી નથી આવતી, શાસ્ત્ર ના હેતુ થી નથી આવતી. આ તો પરીક્ષા નો વિષય છે. શબ્દો હોવા છતાં, શબ્દો શાસ્ત્ર ને અનુકૂળ હોવા છતાં શાસ્ત્રકાર નો હેતુ માયો જાય છે, ઉડાડીને ઉડી જાય છે, એ પરિસ્થિતિ ઉભી થાય છે. એમ છે, શાસ્ત્રકાર નો હેતુ વિતરાગતાની પ્રાપ્તિ કરાવવાનો છે. પદે પદે શાસ્ત્ર તાત્પર્ય અને સૂત્ર તાત્પર્ય, સૂત્ર એટલે પ્રત્યેક વચન, એનું તાત્પર્ય વિતરાગતા છે. અને વિતરાગ ભાવના આવિર્ભાવથી એ વચનો નીકળેલા છે. વિતરાગી આત્મ સ્વરૂપ ઉપરના જોરથી, ભીંસથી એ વચનો નીકળેલા છે. એ પ્રકારથી એ વાત થાય છે. જ્ઞાનીમાં, જ્ઞાની દ્વારા એટલે એને જીવન બીજાને ઉપદેશનું કારણ બને છે. એ કારણ છે. એટલે તો જે સિદ્ધાંત લીધો છે અનાદિ અનંત, દેશના લબ્ધિ જ્ઞાની સિવાય કોઈને મળતી નથી, એનું કારણ શું છે? એવી શાસ્ત્રમાં વાત આવે છે તો એ ના પાડશે. એમ કહી શકે નહીં જ્ઞાની નહીં, જ્ઞાની જેવું અજ્ઞાની કહે તો પણ દેશના લબ્ધિ મળવી જોઈએ એમ કહેશે. એની 100% વાત શાસ્ત્ર ને અનુકૂળ આવી શકે નહીં, આવે જ નહીં. સાંખ્ય વાળાએ ત્રિકાળી ધ્રુવ અપરિણામી તત્વ નો દંડો ઉપાડ્યો, પણ સાંખ્ય વાળાએ તો એની વાત થઈ ગઈ. જેનો આશ્રય લેતા, જે ધ્રુવ અપરિણામી તત્વનો આશ્રય લેતા સમ્ય જ્ઞાન થઈ જાય, જ્ઞાન તો સમ્યક થઈ જાય, કઈ ભૂલ કરે ને એવું થઈ જાય, ત્યાં વિકૃતિ કરી સિદ્ધાંત આપણને મત થઈ ગયો, ગ્રહિત વિચાર થઈ ગયો. એટલે 100% આવી શકે જ નહીં. ગમે એ નિશ્ચયનો વિષય મુખ્ય કરે કે વ્યવહારનો વિષય મુખ્ય કરે, પણ એ રીતે 100% એ શાસ્ત્રને અનુકૂળ એની વાત આવી શકે જ નહીં. આ વસ્તુ સ્થિતિ છે, ક્યાંક છબડો મારે મારે ને મારે, વિપર્યાસ થાય થાય ને થાય, એટલું કહી શકો. થોડો વિપર્યાસ હોય તો જતો કરવો, જાજુ તો અનુકૂળ કે છે, જાજુ તો અનુકૂળ કે છે, થોડુંક અનુકૂળ ના કે તો એટલું ઘણું કરવું, આપણે જતું કરવું. ભાઈ, 5 મણ દૂધના તપેલામાં 1 મણ સાકર નાખી હોય અને સારામાં સારો બાસમતી ભાતનો દૂધ પાક બનાવ્યો હોય, ઠીક, પછી 1 ટીપું ઝેર ભલે નાખ્યું હોય, ઝેર થોડું ગમ કરી નાખો, ચાખવા ઉભા કરીએ, કાંઈ અસર થાય છે કે નહીં. જો અસર થતી હોય તો ન બતાને કિરોસન, અસર થતી હોય તો કિરોસન માટે લાલ જરાક ચાખી લો,
મરી જાય
એટલું ન કરે.
એવી
વાત છે. પંડિત બનારસીદાસજીએ કહ્યું છે, ગુરુદેવ ની વિડીયો ટેપ છે, એનાથી દેશના લબ્ધિ મળે કે ન મળે. પ્રશ્ન કરનાર એવી પણ અપેક્ષા રાખે કદાચ, ગુરુદેવ પ્રત્યે ભક્તિ ઘણી પ્રદર્શિત કરે છે, વ્યક્ત થાય છે, તો આમાં પણ ભક્તિ બસ હા પાડી દેશે નહીં, એનાથી દેશના લબ્ધિ મળતી. નિમિત્તત્વ નથી એ પ્રકાર. બે દ્રવ ભેગા થઈને એક પરિણામ કરે નહીં, અને બે પરિણામ એક દ્રવથી થાય નહીં. આ વસ્તુ સ્થિતિ છે. ચડી ફાળે અફર સિદ્ધાંત છે, એમાં ફેર પડતો નથી. અને એના ઉપરથી એ ઉપદેશ લેવાનો વાત છે કે જ્યારે બે પદાર્થોના કાર્યો ભિન્ન ભિન્ન છે, પદાર્થો ભિન્ન ભિન્ન હોવાને લીધે એના કાર્યો ભિન્ન ભિન્ન છે, તો પોતાના દોષનું કારણ પોતે છે, પોતાના દોષનું કારણ કોઈ કર્મ પ્રસંગ નથી, કર્મનો ઉદય નથી, કર્મનો પ્રસંગ નથી, એ એમાંથી ફલિત થાય છે. એમ એમાંથી લીધી નથી. એમ દ્રવ્યાનું યોગ બે પદાર્થની ભિન્નતા દર્શાવે છે, એમાં ઘણી ગંભીરતા છે. પોતે તદ્દન ભિન્ન છે એમ પરથી ભિન્નતામાં આવીને સ્વરૂપની અભિન્નતામાં સ્થિર થાય તો શુક્લ ધ્યાન સુધીનું એની અંદર પરિણામ રહેલું છે. એનું ફળ શુક્લ ધ્યાન સુધી આવે છે. શિવજીએ કહ્યું કે દ્રવ્યાનો યોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનની શ્રેણી પર્યંતનું એ કારણ બને છે. એનું કારણ મુખ્યપણે દ્રવ્યાનો યોગ છે. વળી દ્રવ્યાનો યોગ વસ્તુ વ્યવસ્થાને દર્શાવે છે, વસ્તુના દ્રવ્યનું પર્યાય અને બંધારણીય જે સિદ્ધાંતો છે એને કહે છે. તો પણ અધ્યાત્મનો વધુમાં વધુ વિષય ચારેયનો યોગમાં દ્રવ્યાનો યોગમાં વધારે છે. કર્ણાનો યોગ, ચરણાનો યોગ અને કથાનો યોગ મુખ્યપણે પર્યાય વિષયક હોવાથી વ્યવહારના વિષય સંબંધિત વિસ્તાર વધારે છે. એ દ્રવ્યાનો યોગ ચારેયનો યોગમાં એવો છે કે જે દ્રવ્ય સામાન્યનો જેની અંદર મુખ્ય અધિકાર છે, એટલે દ્રવ્યાન યોગની વિશેષતા છે. ગુરુદેવના ઉપદેશમાં દ્રવ્યાન યોગનો વિષય ચાલવા લાગ્યો તો દિગંબર પંડિતોએ બુમાવણ કરી કે અત્યારે પંચમ કાળ છે, ઈનો કાળ છે, અમે તો સમયસર વાંચતા જ નહોતા ને વંચાય જ નહીં, પણ છતાંય ઉપદેશ આપવો હોય તો આવી રીતે કાંજી સ્વામી ઉપદેશ આપે છે, એવી રીતે દ્રવ્યાન યોગનો ઉપદેશ તો અત્યારે દેવાય જ નહીં. બુમાબૂમ કરી એમને મોક્ષ માર્ગ પ્રકાશક માંથી 250 વર્ષ પહેલા લખાયેલા વચનો આગળ મૂક્યા ગુરુદેવ કે જો આ કાળમાં દ્રવ્યાનો યોગનો અભ્યાસ કરવા નહીં કરવા સંબંધીમાં ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આજે 200-250 વર્ષ પહેલા શું વાત લખી છે, કેટલું પ્રાધાન્ય આપ્યું છે. કેમ કે દ્રવ્યાનો યોગના જ્ઞાન વિના બીજા ત્રણ યોગનું જ્ઞાન યથાસ્થિત થઈ શકે એમ છે જ નહીં. આ પરિસ્થિતિ છે. પાયાના સિદ્ધાંતો દ્રવ્યાનો યોગમાં છે. વસ્તુના વસ્તુના વિજ્ઞાન સંબંધીના મૂળ ફંડામેન્ટલ પ્રિન્સિપલ જેને કહે છે વિજ્ઞાન, એ બધા દ્રવ્યાનો યોગમાં છે. એ તો હવે એનું નવું નીકળ્યું છે પાછું. હવે કુનકુંડાચાર્ય અમારા સંપ્રદાયમાં નથી ત્યાં એ વાત ચાલી શરૂ થઈ છે. કેમ કે સોનગઢ જેને માને એને ઉડાડો, બીજી કાંઈ વાત નથી. સ્વામિનારાયણ ટોડરમલજીને માને તો ટોડરમલજીને ઉડાડો ને કુંકુંડાચાર્યને કૂંછડું પકડે તો એને ઉડાડો, જેનું કૂંછડું પકડે એને ઉડાડો. આપણે એવી ઊંધાઈ એવી છે કે તીર્થંકરને ઉડાડે. સિમંદર સ્વામીનો પછી વારો આવશે, ટોડરમલજીનો પહેરા આવ્યો, કુંકુંડાચાર્યનો સૌથી ઓછે આવે, અને સુમંત્ર ભગવાનનો પછી વારો આવશે. કેમ કે આ લોકો મુખ્ય કરે છે, ટોડરમલજીને મુખ્ય કરે, મોક્ષનાથ પ્રકાશકને બહુ મુખ્ય કર્યું, ગુરુદેવ બહુ પ્રવચનો શરૂઆતમાં આપ્યા છે. પછી કુંકુંડાચાર્યના શાસ્ત્રોને ઘણું મહત્વ આપ્યું, ને કુંકુંડાચાર્યને બહુ મહત્વ આપ્યું, ને સુમંત્ર ભગવાનને બહુ મહત્વ આપ્યું. એ તો રહેજે એમ જ બને. અપમાન છે એમ કરીને વાત ઉપાડી હતી કે 24 આ વ્રત ક્ષેત્રમાં થઈ ગયા 24 એને પડતા મૂકીને મહાવિદ્યના સ્થાપના કરે છે, કરાય જ નહીં, વળી જે જીવંત હોય એની કરાય નહીં, એવા ઘણા ઘણી વાતો લઈ આવ્યા. જેટલી ક્રોસ લાવો હોય એટલા મન ઘડન ઉભા કર્યા. અને આપણે તો ગુરુદેવ તો જે રસ્તે ચાલતા હતા એ રસ્તે ચાલ્યા જતા હતા. એ તો વિરોધ કરવા ખાતર કરે છે, ખોટે ખોટો. એ લોકોને એના સંપ્રદાયમાં આગળ શું ચાલી ગયું છે એનો કોઈને અભ્યાસ નથી, એની કોઈને ખબર નથી, પરમાર્થે જાણતા નથી, વ્યવહારે જાણતા નથી, અને તોફાન કરવા સિવાય બીજું કોઈ કારણ નથી. આ પરિસ્થિતિ છે.
વિયાના 500 વર્ષ પહેલા સુમંદર ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે.
ક્યાં?
વિયાના.
વિયાનામાં, હા, 400 વર્ષ પહેલા
પ્રતિષ્ઠા. 500 વર્ષ પહેલા. અને એવું છપાવ્યું ને, હા,
વિદ્યમાન હોય એની સ્થાપના ન થાય, અવિદ્યમાન ની સ્થાપના થાય, જેમ અત્યારે કહે છે ને ભવિષ્યની સ્થાપના ન થાય, એમ એમ અવિદ્યમાન ની સ્થાપના, વિદ્યમાન ની સ્થાપના ન થાય, જે થઈ ગયા હોય એની સ્થાપના થાય. ગુરુદેવ નું જ્ઞાન સ્વયં જ આગમ સ્વરૂપ છે. કોઈ આગમ નો આધાર ગોતવા જાય એ વાત વિપરીતતા ભરેલી ને મૂર્ખાઈ ભરેલી છે. પોતે આગમ સ્વરૂપ છે, એ તો જીવંત આગમ સ્વરૂપ પોતે છે. એમના જ્ઞાનમાં સંમત થવા ચાલુ કે આ સ્થાપના થાય પછી જોવાનો સવાલ નથી રહેતો, એમાં નીકળ્યું એટલે એમ થયું. જુઓ, આપણા જ્ઞાનની સાક્ષી પૂરે છે આ વાત, આપણા જ્ઞાનની સાક્ષી પૂરે છે. અને જ્ઞાનીઓને એવું ઘણું બને છે કે અંતરમાં શ્રુત જ્ઞાનમાં અનેક ન્યાયો, અનેક વસ્તુના સ્વરૂપના પડખાઓ જ્ઞાનમાં આવે છે પહેલા, અને પછી આગમમાંથી એની સાક્ષી મળે છે. ત્યારે એને એમ થાય છે કે મારા જ્ઞાન સાથે ભૂતકાળના આચાર્યોના જ્ઞાન જ્ઞાનની સાક્ષી પડે છે, જ્ઞાન બરાબર સમજે છે. એવું અનેક વાર બને છે. બે દ્રવ્યો ભેગા થઈને એક પરિણામ કરે નહીં, અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહીં માટે આ હેતુ લીધો. હવે શું હેતુથી એ વાત ચાલે છે કે એમાં હેતુ એ છે કે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહીં. જીવનો દોષ કર્મનો ઉદય કરાવે છે એમ જરા પણ ન માનવું. ભલે જીવ દોષ કરે ત્યારે એના ઉદયના પરિણામ ઉદયને આશ્રિત હોય છે, તો પણ એ ઉદયને આશ્રિત થવાનો દોષ પણ પોતાનો સામાન્ય અને વિશેષ જે પ્રકારનો દોષ થયો હોય તે પણ પોતાનો છે. એમ કહ્યું તો જ દોષ મટાડવાનું પોતે વિચારી શકે, નહીતર મારો દોષ બીજા એ કરે એવું ને મટાડે, પણ બીજાનું કારણ દૂર થાય તો મારો દોષ ન થાય, બીજાનું કારણ ઊંધું થાય તો મારો દોષ થાય, દોષ થવા માટે એ પરાધીન થઈ એ વાત. દોષના મટાડવાના માર્ગની અંદર વિપરીત પડે છે અને વસ્તુના સ્વરૂપથી પણ એ વાત વિપરીત પડે છે, બે રીતે વિપરીત છે. કર્મ પોતાના દોષના પરિણામે બંધાયેલા છે એટલી વાત જરૂર છે. ભલે કર્મ પોતાના કરેલા છે પણ એ એમ કે છે કે મારે કરવું શું, કર્મનો ઉદય આવે છે અને મારે દોષ કરવો પડે છે, હું કેવી રીતે છૂટવા માટે. પછી એ પોતપોતાની રીતે યુક્તિ ગોઠવે છે કે ભાઈ કર્મનો ઉદય આવે છે ને દોષ કરવો પડશે, માટે કર્મનો ઉદય ન આવવા માટે કર્મની નિર્જરા કરી નાખવી એટલે ઉદય ન આવે, અને નિર્જરા કરવા માટે તપ કરવું. શ્વેતાંબરના આચાર્ય સાથે ચર્ચા થઈ વિજય રામચંદ્ર, પછી વખતે દલીલ આપી બહુ તર્ક લડાવતા હતા, પણ તમારે તપ કરવું હોય ત્યારે કર્મનો ઉદય એવો આવશે તમે તપ નહીં કરવા દે, પછી શું કરશો, તર્ક લડાયો હતો. અમે તો આની બરાબર વસ્તુ વિચારી લીધી છે કે કર્મનો ઉદય જીવને દોષ કરાવે છે, અને કર્મનો ઉદય જીવને દોષ કરાવતો હોવાથી પહેલેથી અમે તપ કરાવી નાખીએ છીએ, નિદ્રા થઈ જાય કર્મની, એટલે પછી એને કર્મનો ઉદય આવે ને એને દોષ કરવો પડે નહીં. પણ તમે તપ કરાવશો એ વખતે કર્મનો ઉદય આવીને તપ નહીં કરવા દે તો હું કરશો, થઈ જતા વળી બીજી વાત છે શરૂ કરી દીધી. જ્યાં જ્યાં હજી ઉત્તર થાય ત્યાં બીજો વિષય શરૂ કરી દીધો, ઘણી લગભગ 1.5 કલાક ચર્ચા સાથે. એવું બધું પોતે યુક્તિ પોતાની કલ્પનાથી જીવ માર્ગને સમજ્યા વિના કલ્પિત માર્ગથી જીવ ચાલવાનો પ્રયત્ન કરે છે. વિજય રામચંદ્ર શ્વેતાંબરમાં બીજા બધા કરતા એમનો થોડા વિશેષતા છે, અને અત્યારે પણ હવે જરાક ઠંડુ પડી ગયું છે, શીખો હતો એક વાર તો એમનો. બીજું કર્મની વાત જૈન શાસ્ત્રોમાં બહુ આવે છે, સમયસારમાં તો બહુ સ્પષ્ટ વાત છે કે કર્મનો બંધ કેમ થાય ને કર્મનો નિર્જરા કેમ થાય ને કર્મ કેવી રીતે સત્તાવામાં આવે ને કેવી રીતે એનો ઉદય આવે ને આ બધા જે સિદ્ધાંતો અને કર્મથી હું કેમ છૂટું એવી જે ચિંતા, એ બધા પ્રકારના વિકલ્પોથી કોઈ પણ રીતે આત્માને મોક્ષનું કારણ બનતું નથી. મોક્ષ અધિકારમાં મોક્ષના કારણની ચર્ચા કરે છે ત્યારે કે એવું કોઈ પણ ચિંતન, કર્મ સંબંધીનું કોઈ પણ ચિંતન જીવને મોક્ષનું કારણ નથી. તો મોક્ષનું કારણ શું છે કે ભેદ જ્ઞાન કરીને, બે પદાર્થની ભિન્નતા ભેદ જ્ઞાન કરીને અને બીજા પદાર્થના નિમિત્તે ઉત્પન્ન થયેલી એવી જે ઉપાધિ ભાવ એનાથી પણ ભિન્નતા કરીને શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કરવો તે એક જ મોક્ષનું કારણ છે. આ સમયસારનો હારદા છે. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું એ જ વિષય 145 વાળો 146માં લંબાઈ છે. 146માં વિષય નથી બદલાતો. સંસાર અને પુણ્ય પાપ આત્મા વિના થતા નથી. સંસાર અને પુણ્ય પાપ કોઈ આત્મા વગર થાય છે એમને જળ કર્મ કે શરીરમાં એ ભાવો નથી. સંસાર ભાવ પણ આત્મામાં છે, પુણ્ય અને પાપના ભાવ પણ આત્મામાં છે. પછી જળ કર્મ ઉપર એનું નામ પાડવાનો આરોપ આવે છે. મૂળ એ ભાવ આત્માના છે. જ્ઞાનને આવરણ કરે એવા પરિણામના નિમિત્તે જે કર્મ પ્રકૃતિ ઉત્પન્ન થાય એનું નામ જ્ઞાનાવરણ. પણ ભાવ જ્ઞાનાવરણ પહેલું અને પછી દ્રવ્ય જ્ઞાનાવરણ કર્મ પછી, એમ વાત છે. એમ ભાવ પુણ્ય ભાવ પાપ પહેલા, પછી એના નિમિત્તે જે કર્મ બંધાય અને પુણ્ય કર્મ બંધન ને પાપ બંધન એમ કહેવામાં આવે, એ નામ પછીથી પાડવામાં આવે. પરમાણુ ઉપર ક્યાંય નામ લખેલું નથી. અહીંયા જીવના પરિણામ અનુસાર એના નામ પાડવામાં આવે છે. નિમિત્ત નિમિત્ત સંબંધી સંસાર અને પુણ્ય પાપ આત્મા વિના થતા નથી. જળ કર્મ કે શરીરમાં એ ભાવ નથી, માટે આત્માના એ વિના પોતાનો દોષ પોતે કરે છે એમ સમજ્યા વિના સિદ્ધો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે એમ વિચારે હું ત્રિકાળ શુદ્ધ છું, તો એ વાત એને શુદ્ધ દ્રવ્યાર્થિક ગ્રહણ થઈ શકતી નથી એમ કહેવું. એક જ સમયસારમાં બે વાત કેવી રીતે આવે સમજવી કઠણ પડે. આગળ એમ કહે શરૂઆતના અધિકારમાં કે જેટલા કોઈ અશુદ્ધ પરિણામ છે એ પૂદગળ સ્વરૂપ છે, કર્મ સ્વરૂપ છે, પૂદગળ સ્વરૂપ છે. પૂદગળની પર્યાય છે એ જીવની પર્યાય નથી. અજીવ અધિકારમાં એને જીવની પર્યાય નથી એમ કહીને અજીવ માનાય નથી. પાછળ પાછળ એમ કહે કે જ્યાં સુધી આ જીવ કરતા બુદ્ધિ પરિણમે છે ત્યાં સુધી એ પોતે દોષરૂપી કર્મ કરે છે, ભાવ કર્મ એનું કાર્ય છે, એમ અંગીકાર કરવું, નહીતર એ જૈન મતની બહાર છે એમ ના થાય. કઠણ પડે એવી વાત છે. સ્વભાવમાં શું ખેડવા માટે જીવ દ્રવ શુદ્ધ જીવ દ્રવ એમાં શુદ્ધ જીવ દ્રવમાં રાગનું નામ નિશાન નહીં હોવાથી અને દ્રષ્ટિ માત્ર શુદ્ધ જીવ દ્રવ્યને જ સ્વીકારતી હોવાથી દ્રષ્ટિને વાચા આપે છે એમ બોલે છે કે બસ મારું સ્વરૂપ તો શુદ્ધ જીવ દ્રવ્ય સમય દ્રષ્ટિની આ વાચા છે. પણ આ દોષ થયો, રાગ થયો, દ્વેષ થયો, મોહ થયો એનું શું હું કાંઈ નહીં જાણું છું. જીવને લેવા દેવા નથી એ કઈ હું જાણું નહીં એમ ન ચાલે. ન જાણું ને તો પછી શું છે તો પૂદગળ છે જાણે જીવ નથી એનો અર્થ શું છે? અજીવ છે, અજીવમાં ચાર તો શુદ્ધ છે એ પૂદગળ છે. ગુરુદેવ બે ત્રણ ન્યાય આપતા એની પાછળ કે એક તો જીવના શુદ્ધ સ્વરૂપમાં નથી માટે એને પૂદગળ ના કહીએ, બીજું પૂદગળ કર્મના ઉદયને અનુસરીને થયા માટે એને પૂદગળ પ્રત્યે પ્રેમ કરીને એ પરિણામ કર્યા માટે પૂદગળ ના કહીએ, ત્રીજું જેવા પૂદગળનો વિપાક કર્મનો વિપાકની પ્રકૃતિ જેવી હતી જેમ કે ક્રોધ પ્રકૃતિનો વિપાક હતો ને અહીંયા જીવે ક્રોધ કર્યો એટલે એને સદૃશ પરિણામ થયા પૂદગળ જેવા આકારે થયા માટે પણ એને પૂદગળ કહીએ છીએ. ચોથું કે જીવ હોય ત્યાં એનામાં જ્ઞાન હોય છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં જીવ નહીં. તો આ પરિણામમાં જ્ઞાન નથી, જાણતું નથી, આંધળો છે. રાગ દ્વેષ મોહ બધા આંધળા છે જેમ પૂદગળ આંધળો છે એમ આ આંધળા છે માટે પણ એને પૂદગળ કહીએ છીએ એમ ત્રણ ચાર ન્યાય આપતા હતા એની પાસે. રાગ દ્વેષ નું કરનાર રાગ દ્વેષ કરતી વખતે આંધળો થઈ જાય છે. જ્યારે તે એકત્વ બુદ્ધિએ રાગ દ્વેષ કરે છે
ત્યારે જરૂર આંધળો જ છે, દેખતો હોવા છતાં પણ આંધળો છે એમ. ચાર ફૂટ નો ખાડો ખોદેલો હોય રસ્તામાં ગટર ને કારણે કે ખાલ કુવાને કારણે, અને દેખતો માણસ જોઈને હાલે તો શું મજુ હોય આંખો, એને આંખ હોય જન્માંધ ન હોય, દ્રષ્ટિ એની ચક્ષુ ઇન્દ્રિય કામ કરતી હોય, છતાં હાલતા હાલતા એમાં જ પડે ખાલ કુવામાં, અને હાથ પણ ભાંગે તો એને શું ગણવું? દેખતો ગણવું કે આંધળો ગણવો? આંધળો જ છે, દેખતો હોવા છતાં એ આંધળો છે, કેમ કે જે આંધળાની દશા છે એ દેખતાની દશા છે, માટે એને આંધળો કહેવામાં આવે. અને એ વિશેષણ વપરાય છે મિથ્યા દ્રષ્ટિ માટે કે અંધ છે, ઘો અંધ એમ કરીને શાસ્ત્રમાં એને સંબોધન કરે છે કે એ અંધ પુરુષ જરા તું જોતો ખરો એમ કરીને સંબોધન કરવામાં આવે છે. એટલે એ રીતે એને અંધ કહે છે. પણ એ સ્પષ્ટપણે જીવના પરિણામમાં ગ્રહણ કરેલી ઉપાધિ છે, જીવના પરિણામમાં ઉત્પન્ન થયેલો એ રોગ છે, એકત્વ બુદ્ધિ એ થયો હોવાથી સર્વસ્વ એ રોગમાં એ પોતે પોતાને કલ્પે છે, અધ્યાસિત કરે છે, અને અનંત આકુલતાના દુઃખને ભોગવે છે. આ જીવની પરિસ્થિતિ છે. એમાંથી બહાર કાઢવા માટે અને શુદ્ધ જીવની દ્રષ્ટિ કરાવવા માટે જોરથી કહે છે કે તે જાણી લીધું કે જીવ પોતે પોતાના કારણે પોતે દોષ કરે છે. હવે તને આગળ વાત કરી કે જો એટલું તે પ્રમાણિકતાથી સ્વીકાર્યું હોય કે મારો દોષ મેં કર્યો, તો હવે તને એમ કહીએ છીએ કે તારું મૂળ સ્વરૂપ દોષ કરે એવું નથી. તારા સ્વભાવમાં દોષ કરવાનો કોઈ ગુણ નથી, કોઈ સ્વભાવ નથી. એવા તારા સ્વભાવની સંભાળ, દોષ નહીં થાય. આ દોષથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે નિર્દોષ પરમાત્મ સ્વભાવને વળગવું. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે જેને દોષ ટાળવો હોય એને આ કાર્ય પદ્ધતિમાં આવવું રહ્યું, પણ એમાં એ વાત આપોઆપ આવી જાય છે કે દોષ શું કરવા ટાળવો છે? કે પોતે કરે છે માટે ટાળવો છે. જો પોતે ન કરતો હોય તો શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરીને ટાળવાની વિધિ પણ કહેવાનો પ્રસંગ ઉભો થતો નથી. તું સ્વરૂપમાં એકાગ્રતા થા, સ્વરૂપની મુખ્યતા કર, તારો તારો સ્વભાવ દોષ કરી રહ્યો છે જ નહીં એમ શ્રદ્ધા કર, એમ જ્ઞાન કર, એમ સ્થિર થા. એવું શું કરવા કહેવું પડે છે કે દોષ પોતે કરે છે માટે. જો પોતે ન કરતો હોય તો એને આ ઉપદેશ પણ કરવાનો રહેતો નથી. વાત પૂરી થઈ. એટલે એને એ રીતે અનુસંધાન છે, કરે છે છતાં કરે એવો સ્વભાવ નથી, એનું અનુસંધાન અહીંયા છે. પરમાનુ સારમાં સારો બોલાયો, યાદ નથી, મળી જાય તો મળી જાય કે હું મુકશું એ શું કરવું, દોષ પોતાનો માનવો કે દોષ પોતાનો ન માનવો, શું કરવું? હું મુકશું એ ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે પોતે કરે છે માટે પોતાનો માનવો, અને પોતાનો સ્વભાવ દોષ કરે એવો નથી એમ સ્વભાવની મુખ્યતા કરીને દોષ ઉપરનું વજન ઘટાડીને દોષથી મુક્ત થવું, દોષથી નામ કરવું. પણ પહેલેથી માનવું નહીં, દોષ પોતે કરે છે એમ માનવો જ નહીં અને હું શુદ્ધ છું એમ લેવું, તો એ વાત લેવાની પણ જરૂર નથી. કેમ કે દોષ તું કરતો જ નથી, પછી તારે લેવાની ક્યાં જરૂર રહી કે હું શુદ્ધ છું? એ વાત શું કરવા કરવી પડે? એની જરૂર નથી રહેતી. સ્વરૂપ રીતે જ્ઞાનનો દોષ કહેવાય, મિથ્યા જ્ઞાનનો દોષ હોય. ભ્રમ છે એ મિથ્યા જ્ઞાનનો દોષ છે, અને મિથ્યાત્વ સહિત હોય છે ભ્રમ, અને ત્યાં મિથ્યા ચારિત્ર અવશ્ય હોય છે, ત્યાં દુઃખ અવશ્ય હોય છે, એ બધું સાથે સાથે હોય છે.
આજે જોઈએ તો ખબર પડે કે આખા દિવસ નહીં, દરેક વખત નો દોષ બીજા ઉપર જ નાખવાની જાણે તો ટેવ થઈ ગયો.
અનાદિની ઈચ્છા, અનાદિની ઈચ્છા. એ રીતે કઈ વિચારવાની જરૂર નથી. આ જીવના પરિણામ પોતે જ પોતાની યોગ્યતાથી કરે છે, એનો દોષ 100% પોતા ઉપર છે, કોઈના ઉપર 1% પણ નથી. મેં તો પહેલેથી જડી દીધું લીધું છે. જે જે વાતને સ્વીકારી ન શકતો હોય કે પોતાનો દોષ પોતે કરે છે, એને સ્વભાવે કરીને પોતે શુદ્ધ છે એ કહેવાનો અધિકાર પણ રહેતા હોય. એમ સ્વીકારી સ્વભાવ સ્વીકારે જ નથી, એને સ્વભાવ સ્વીકાર થવાનો પ્રશ્ન જ નથી. કેમ કે જે સ્થૂળ ન્યાય સમજી શકતો નથી, પરિણામ તો આ જે પોતે દોષ કરે છે એ તો સ્થૂળ પરિણામો છે, અને સ્વભાવ તો ઘણો સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. જે સ્થૂળ વિષયની જેમ છે એમ જાણી શકતો નથી, એનું જ્ઞાન મિત્ર સૂક્ષ્મ વિષયને કેવી રીતે જાણે, એ વાત જ બનવા જેવી નથી, બની શકે એવી જ નથી. આત્મામાં ભાવો થાય છે, પુણ્ય પાપ સંસારના ભાવો આત્મામાં થાય છે એમ માનવું, પણ રાગાદી ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદીનો અકર્તા માને છે, તે પોતે કરતા હોવા છતાં પોતાને અકર્તા માની નિર્દીમી બની તેને પ્રમાદી રહેવું છે, તેથી જ કર્મનો દોષ ખરાવે. પરંતુ એ તેનો દુઃખદાયક ભ્રમ છે, ભ્રમ તો છે પણ દુઃખને દેનારો એનો ભ્રમ છે. એમાંથી દુઃખ થાય, દુઃખ જ થાય, સુખ ન થાય. બહુ સ્પષ્ટ પણ રાગાદી ભાવોને નિમિત્ત કર્મોને જ માની, એ નિમિત્ત છે પણ નિમિત્તને કરતા માનીને પોતાને રાગાદીનો અકર્તા માને, નિમિત્તે દોષ કરાયો પોતે તો અકર્તા છે એમ કરતા હોવા છતાં અકર્તા માને છે, આ એની વિપરીતતા છે. પોતે દોષ કરે છે છતાં એમ કહે છે કે નહીં બીજાએ કરાયો, કર્મનો ઉદય આવ્યો. પરમ પ્રસન્નતા માટે મેં એમ કર્યું, મેં એમ કર્યું, ખોટું એમ દોષ કર્યો છે એ વાતનું નક્કી કરે. પહેલા એ કાન પકડ કે દોષ મારો છે, પછી આગળ હાલવાની વાત છે. બીજાએ દોષ કરાયો હોય તો તારે અનાદી ઊંધાય છે, અને એ ઊંધાય શાસ્ત્ર વાંચીને તારે જો દ્રઢ કરવી હોય તો શાસ્ત્ર તારા માટે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, બીજું કાંઈ જ નથી એમ થશે. તદ્દન ખોટી વાત છે, મારું અપમાન કર્યું માટે મને ક્રોધ થયો, ખોટી વાત. મારી યોગ્યતા છે માટે મારો દોષ થાય, મારી જાતની દોષ થવાની કક્ષા છે એ કક્ષામાંથી હું બહાર નથી નીકળ્યો, માટે હું દોષિત છું. મારા દોષ માટે હું જ દોષિત છું, બીજો કોઈ દોષિત નથી એમ કહ્યું. ઘૂંટડો ગળે ઉતારવો, ઉતારે ઉતારે છૂટકો છે, આ ઘૂંટડો ગળે ઉતારે છૂટકો છે. મારા દોષ માટે હું જ જવાબદાર છું, મારા દોષ માટે કોઈ બીજો જવાબદાર કિંચિત માત્ર પણ નથી, આ વાત એને પાકી કરવી પડશે. મારા દોષે મને બંધન છે એ ભગવાન હું ભૂલી ગયો, મારા દોષે મને બંધન છે એ વાત હું ભૂલી ગયો. મને બંધન કોઈ બીજાએ કર્યું છે, બીજાએ બાંધ્યો છે એ ખોટી વાત છે. તારા દોષે તને બંધન છે, બીજાના દોષે તને બંધન થાય એવી જગતમાં કોઈ વસ્તુ વ્યવસ્થા છે જ નહીં, વસ્તુ સ્થિતિ જ નથી એમ બની શકે. એટલે પોતે રાગાદીનો અકર્તા માને છે, પોતે કરતા હોવા છતાં પોતાને અકર્તા માને છે, તે નિરુદ્યમી શું બાબતમાં નિરુદ્યમી છે, પોતાના દોષને છૂટવાના સંબંધમાં એનો પુરુષાર્થ નહીં ઉત્પન્ન થાય. પુરુષાર્થને પહેલેથી ખલાસ કરવાની આ વાત છે. પુરુષાર્થ નથી ઉપડતો, પણ પુરુષાર્થ તો સૌની સમજણ સાથે સંબંધ ધરાવે છે. પુરુષાર્થનું ઉત્પાદક કોણ? ક્યાંથી ઉત્પન્ન થાય? આ એક સીધો વિચાર કરવો લાગે તો જ્ઞાન જ પુરુષાર્થનું ઉત્પાદક છે. સૌનું જ્ઞાન પુરુષાર્થનું ઉત્પાદક છે. અવનું જ્ઞાન પુરુષાર્થને મારી નાખવાય, અથવા કુરુકર્મની સાથે વિરુદ્ધનો શોષણ હોય તો એને ઊંધું જ્ઞાન ઊંધી દિશામાં દોરી જાય, એને અપુરુષાર્થ કહેવામાં આવે છે. એ પણ અપુરુષાર્થ. પોતે અકર્તા માની નિરુદ્યમી બની પ્રમાદી રહેવું, દોષ ટાળવાના વિષયમાં ઉદાસ થવું, તેથી જ કર્મનો દોષ ઠરાવે છે. એને તો એવી રીતે ઉદ્યમ કરવો નથી, પુરુષાર્થ કરવો નથી. દોષ ટાળવાના માટે નાખે છે દોષ બીજા માટે, અને એ રીતે પોતે દોષ ટાળવા માટે નિરુદ્યમી થાય છે અથવા ખોટું બાંધવું પકડે છે. કોઈ એક શાસ્ત્રના વચનને, કોઈ એક વચનને બહુવચન ધરાવે છે. બહુવચન એટલે સર્વ થાય, એની અપેક્ષા માંડી થાય. તો એ રીતે વસ્તુની સ્થિતિ છે જ નહીં. માટે પરંતુ એ તેને દુઃખદાયક ભ્રમ છે, એ જીવનો દુઃખદાયક ભ્રમ છે. એનાથી એવા ભ્રમથી એને દુઃખ થવાનું છે, ક્યાંય શાંતિ અંદરમાં થશે નહીં. એ કથા કર્મ વિષય ઉપર 145-146 નંબર છે. એમાં આ પડતું દોષના ટાળવાના પુરુષાર્થ અને અપુરુષાર્થના દ્રષ્ટિકોણથી માર્ગદર્શન છે. એક એક વિષયમાં અનેક પડખાથી એ વિષયના ગુણ દોષનો અહીંયા પ્રકાશ પાડ્યો છે. પ્રચાર કરવાના બીજે પડખા આવે, પણ એમાં બીજી વાત આવે. દરેક વિષયની અંદર જેટલા વિષયના વર્ગીકરણ કરી શકીએ, બધા વિષયમાં બધે જુદા જુદા પડખાથી એ વિષયને કરે છે. 147માં મનુષ્ય ભાવની કિંમત સમજીને એનો સદુપયોગ કરી લેવા સંબંધીમાં પ્રેરણા આપે છે કે આ મનુષ્ય અવતાર પામીને જો ભવના અંતના ભણકાર અંદરમાં ન જગાડ્યા તો જીવન સા કામનું શું થશે. બહુ ગંભીર વાત લીધી છે. ભવનો અંત આવી છે, મારા ભવનો હવે અંત આવી ગયો છે એવા ભણકારા જીવને ક્યારે અંદરથી આવે એનો જો વિચાર કરવામાં આવે તો સમ્યક દર્શન પહેલા પણ આત્મહિતના ઈચ્છુક જીવને પાત્રતાના કાળમાં, સુપાત્રતાના કાળમાં એવા ભણકારા આવે. એવા ભણકારા સુધીની પાત્રતામાં જીવ ન આવ્યો તો એને આ મનુષ્ય અવતાર શું કામનો છે એમ કે દર્શન પામી જાય એને તો બલિયારી છે, એને તો નમસ્કાર કર્યો. પણ એ સમ્યક દર્શનને પામવા યોગ્ય પૂર્વ ભૂમિકાની જે પાત્રતા છે સુધી તો આવ એમ કે છે, તો એ તારું મનુષ્ય પણ સફળ થાય.
બરોબર.
અંદરથી તને ભણકારો આવે કે હવે મારે ભાવ નથી, કોઈ તારું જીવન સફળ પાત્રતામાં આવશે. નહીં કરતો કે છે કાગડા ને ખીરામાં તારામાં કઈ છે નહીં. એટલે પૈસા વાળા માણસો બધા સામે સાંભળવા બેઠો ને ચાપખા મારતા હતા. જંગલમાં નળ કોળ રહે છે બગડામાં, નળ કોળ એટલે નળિયા ને એવા બધા પ્રાણીઓ કોળે છે, એવા બધા પ્રાણીઓ એમ. અને આ બધા 5-25 લાખ ના હજીરા મારીએ છે, હજીરા કહેતા મંગલા નો કે હજીરા કહેતા. એ બે માં કઈ ફેર કરશું કે બગડામાં નળ કોળ રહે ને આ 5-25 લાખ ના હજીરા મારે, બે સરખા છે એમ જ કીધું કે એટલા માટે કહેતા. જીવને એટલો તન્મય થઈને હૃદયમાં રચો પચો રહે છે કે પરમાર્થને ગૌણ કરે છે અને પાત્રતામાં આવતો નથી. અનુભવ જ્ઞાનમાં આવે બહુ મોટી વાત છે, પણ પાત્રતામાં આવતો નથી. એને અંદરથી ભંકારો સમજો ન ભાગે કે હવે મને ભવ નહીં લે, મને ચીજ મળે છે, હવે મળી ગઈ છે, હવે લીધે રહી છે, ચીજ છે અહીંયા, હવે મારે લીધા વગર છોડી નથી. અંદરથી પાત્રતા જાગે, અંદરથી એને ભણકારો આવે છે કે હવે મને ભવ હોય શકે નહીં. ચીજ મને શ્રી ગુરુએ બતાવી છે, મને બતાવનાર પ્રત્યે વિશ્વાસ આવ્યો છે કે મારી ચીજ ભવ રહી છે. પામું ભલે વહેલો મળો, પણ મારી ચીજ ભવ રહી છે એને હવે મને ભવ હોય નહીં એવો ભણકાર આવી રહ્યો છે. પોતાના અનુભવથી વાત કરી છે, પૂર્વ ભૂમિકામાં ફણકાર આવેલો છે. એવો ફણકાર આત્માર્થીને આવવો જોઈએ એમ કે છે. જો એટલી પાત્રતામાં ન આવે, આવી વાત સાંભળીને એની પાત્રતામાં ન આવે તો એનું જીવન કાગડા અને કીડા જીવન, એના જીવનમાં કાગડા અને કીડાના જીવનમાં કોઈ ફેર. હા, ગુરુદેવે સર્ટિફિકેટ આપ્યું છે, મનુષ્ય હોવા છતાં એ કીડા કાગડા જેવો છે. આ મનુષ્ય ઉતાર પામીને જો ભવના અંતના ભંકાર અંદરમાં ન જગાડ્યા એટલે ન જાગ્યા એને એવી પાત્રતા ન થઈ તો એ જીવન સાકામનું આવું, જેમાં સિદ્ધપદ પ્રાપ્ત થાય તો મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થાય છે. જેને કોઈને સિદ્ધપદ હાંસલ થાય છે એ તો મનુષ્ય પર્યાય વાળાને થાય છે. એવી મનુષ્ય સિવાય 3 ગતિમાં એનો નિષેધ છે. અહીંયા તો તીર્થંકરનો ભાવ હોય તો ઉપસર્ગ કરી શકે. ભાવ લિંગી મુનીશ્વર વિતરાગી ચારિત્ર દશામાં ઝૂલનારા તીર્થંકર જેવને ઉપસર્ગ કરી પ્રાર્થના કરવાના તો સ્પષ્ટ છે. પ્રાર્થના ભગવાનની મને દિશામાં ઘણા ઉત્સર્ગ પરીક્ષા સમર્થને આવ્યા અને સર્વસિદ્ધિમાં તો કોઈ પ્રતિકૂળતા જ નથી, ક્ષાઈ શંકિત છે. અને મનુષ્યમાં ક્ષાઈ શંકિત છે, ઉપર ક્ષાઈ શંકિત છે સર્વસિદ્ધિમાં. મનુષ્ય અવતાર એ મનુષ્ય અવતાર છે અને દેવનો ગતિ એ દેવની ગતિ છે. ત્યાં જે રાગની પરિણતિ છે ઉપયોગમાં જેવો એને તત્વજ્ઞાન છે, અન્ય પ્રવૃત્તિ નથી. સરવાર સિદ્ધિના દેવને વૈચારિક ઉપયોગની અંદર નિર્વિકલ્પ થાય ક્યારેક ક્યારેક, પણ તત્વજ્ઞાન સિવાય પ્રવૃત્તિ નથી. પણ પરિણતિ છે એની પાસે કે મુનિ દશા પામે, અને પરિણતિ નથી કે શુક્લ ધ્યાન ઉત્પન્ન. મુનિ દશા ન પામે તો શુક્લ ધ્યાન તો સવાલ જ છે. એક મનુષ્ય ગતિમાં પરિણતિ છે, ભલે ઉત્સર્ગ હોય ભલે પરિશ્રમ હોય, પણ પરિણતિ એ શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને ચાલુ ઉત્સર્ગે શુક્લ ધ્યાનની શ્રેણી પર મળે છે બહાર. એવી બી મનુષ્ય ગતિ છે જેમાં પુરુષાર્થનો આટલો બધો અવકાશ છે, શુક્લ ધ્યાનની શ્રેણી માંડવાનો અને સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો અવકાશ છે. એમાં એના ભણગાયા સુધી તો ન આવ્યો એમ કે છે કે સમીર દર્શન નહીં, સમીર દર્શન પહેલાની પાત્રતામાં ના આવ્યો હતો. હવે તો કોઈ ઉપાય નથી, હવે એથી લાગે બીજો કોઈ રસ્તો નથી. એ જીવનમાં ભાવથી છૂટવાનો ઉપાય ન કર્યો, અને ઉપાય ન કર્યો ભાવના પણ એને નથી કરી. તેના જીવનમાં અને કીડા કાગડાના જીવનમાં શોખે છે કાંઈ છે કીડા કાગડા જેવો છે, મનુષ્ય છે ને કીડા કાગડા જેવી પ્રવૃત્તિ કરે છે, એ જ પ્રવૃત્તિ કરે છે બીજી કરતો નથી. કેમ કે શુભાશુભ ભાવ તો નિવેદના જીવને થાય, કીડા કાગડા ને શું નિવેદના જીવને શુદ્ધ ભાવ થાય અને અહીંયાથી ગતિ બદલાઈ જાય છે. શુભાશુભ ભાવ થાય કોઈ મોટી વાત નથી. હું આત્માને સમીપ જવા માટે એની ભાવનામાં આવ્યો છું કે નથી આવ્યો? ભવરહિત તત્વ સાંભળ્યું તો આ તત્વ મને હોય એની ભાવનામાં આવ્યો છું કે નથી આવ્યો? અને ભાવના ફણકાર આવી જશે અંદર.
માતાજી ભાવના
બહુ જ વિજન આપે, ખૂબ વિજન આપે. આ માર્ગનો એ પાયાનો વિષય છે, મૂળનો બીજ બધું ત્યાં પડ્યું, ભાવનામાં પડ્યું. સમ્યક દર્શનનું બીજ ત્યાં પડ્યું છે, મોક્ષનું બીજ સમ્યક દર્શન છે, પણ સમ્યક દર્શનનું બીજ ભાવનામાં આવ્યું. અને એ પાત્રતાના વિષયમાં આવે છે. માટે સત્સમાગને અંતરના ઉલ્લાસપૂર્વક એવું પણ સત્સમાગમે ઉલ્લાસ આવવો જોઈએ. એમને સત્સમાગમ ઠીક છે એમ નહીં, અંતરના ઉલ્લાસપૂર્વક સત્સમાગમ મારા પરમ હિતની વાત છે, મારા પરમ હિતના જૂની દિશામાં મારે જોરથી આગળ વધવું છે, એની ભાવનામાં એને ઉલ્લાસ આવવો જોઈએ. ગુરુદેવ કોઈ વખત એવી ટકોર કરતા એમને નીચું માથું રાખીને હાંભળ્યા કરે, નીચું ગુંડી રાખીને હાંભળ્યા કરે, ઉલ્લાસ છે એને પોતાના હિતની વાત સાંભળતા એના પરિણામ ઉલ્લાસિત થવા જોઈએ. બારમાં કેમ એને બધી અનુકૂળતાઓ થાય ત્યારે હર્ષ થઈ જાય છે, અને પ્રતિકૂળતાઓ થાય ત્યારે શોકમાં ડૂબી જાય છે. તો અપરમ હિતની વાત આવતા એને ઉલ્લાસ આવવો જોઈએ, સત્સંગમાં એને ઉલ્લાસ આવવો જોઈએ. સત્સમાગમે અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદ સ્વભાવનું શ્રવણ કરીને તેની પ્રતીતિ કરતા સારા આત્મામાં ભાવના અંતના ભણકારા આવી જશે, અંતમાં ભણકારો આવી જશે, ઉલ્લાસથી સાંભળીશ અને વિશ્વાસ આવશે વાત આ જ સત્ય છે, પરમ સત્ય છે, જગતમાં આ સિવાય બીજું કોઈ પરમ સત્ય છે જ નહીં, તો તને અંદરથી ભણના ભણકારા આવશે નહીં, આવે એમ નહીં, આવશે જ. પોતાની ખાતરથી વાત કરે, કોઈને કદાચ આવશે અને કોઈને કદાચ નહીં આવે, અને એવી કોઈ લીલી પાતળી વાત પોતાના અનુભવથી વાત કરે.
જય શ્રી કૃષ્ણ.